SBS Radio.
ઓસ્ટ્રેલિયન પોષણવિદ અને આહારશાસ્ત્રીઓ લોકોને મેડિટરેનિયન અથવા ભારતીય ખોરાક તરફ વળી જવાની સલાહ આપી રહ્યા છે. આ સલાહનું કારણ છે કે આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોએ નવી ગાઈડલાઇન્સ બહાર પાડી છે જે કહે છે કે લોકો બીફ અને લેમ્બ જેવા રેડ મીટના વપરાશમાં 50% ઘટાડો કરે અને સામે ફળ અને શાકભાજીનો વપરાશ બમણો કરે તો પર્યાવરણ અને તેમના આરોગ્ય બંનેને ખૂબ મોટા ફાયદા મળી શકશે. આ છે 16 દેશના નિષ્ણાતો દ્વારા રજૂ થયેલ લેન્સેટ રિપોર્ટ. પ્રસ્તુત છે આ રિપોર્ટની વધુ વિગતો.
આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
દિવસ દીઠ 14 ગ્રામ રેડ મીટ અને 500 ગ્રામ શાકભાજી અને ફળ, આ છે આંતરરાષ્ટ્રીય આરોગ્ય જૂથ અને પર્યાવરણ નિષ્ણાતો દ્વારા વૈજ્ઞાનિક ધોરણે સેટ કરાયેલી નવી આહાર ગાઈડલાઇન્સ. આ આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક લક્ષ્ય પાળવાથી રોગોને રોકવામાં અને ગ્લોબલ વોર્મિંગ સામે લડવામાં એમ બે ફાયદા મળી શકે એમ છે. 16 દેશના નિષ્ણાતો દ્વારા રજૂ કરવામાં આવેલ લેન્સેટ રિપોર્ટ સૂચવે છે કે 2050 સુધીમાં દુનિયાની વસ્તી 10 અબજ થઈ ગઈ હશે અને જો આપણે આહારમાં કોઈ ફેરફાર નહીં કરીએ તો આપણી ખરાબ જીવનશૈલીનો બોજ પૃથ્વી ઉઠાવી નહીં શકે. સિડની યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સીસના પ્રોફેસર બ્રાયન મોરિસ જણાવે છે કે આ અહેવાલ વિશ્વ માટે એક ચેતવણી છે.
The dietary guidelines provided in the new report are well supported by evidence over many years, but the implementation has been very, very poor, very low, and the consequences have been terrible increases in obesity and the consequent diseases and cancers.
નવી આહાર શૈલી તરફ વળવા માટે રેડ મીટ, બીફ અને લેમ્બ તેમજ ખાંડ જેવા ખોરાકનો વૈશ્વિક વપરાશ લગભગ 50% ઘટાડવાનો છે અને સામે નટ્સ, ફળ, શાકભાજી અને કઠોળનો વપરાશ બમણો કરવાનો છે. આમ તો ઓસ્ટ્રેલિયન ડાયટરી નિર્દેશ કહે છે કે દિવસમાં 65 ગ્રામ માંસનો વપરાશ કરવો, પરંતુ તેને અનિવાર્ય નથી કહ્યો. એટલે એક તો આ 65 ગ્રામ માંસાહારમાં માત્ર રેડ મીટ ના હોવું જોઈએ. બીજી વાત કે આ 65 ગ્રામ માંસાહારને દાળ અને કઠોળના સ્થાને લઈ શકાય તેવી સલાહ છે, એટલે માંસ ખાવાનો વિકલ્પ છે પણ અનિવાર્ય નથી. યુનિવર્સિટી ઓફ સાઉથ ઓસ્ટ્રેલિયાના ડાયટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ ડોક્ટર ઇવેન્જેલિન મેન્ઝિયોરિસ જણાવે છે કે સરેરાશ ઓસ્ટ્રેલિયન દરરોજ લગભગ 90 ગ્રામ માંસ ખાય છે, એટલે દિવસના 20 ગ્રામથી ઓછું ખાવાની ટેવ પાડવી એ થોડી તકલીફનો વિષય છે. લાન્સેટ રિપોર્ટ પરંપરાગત મેડિટરેનિયન ડાયટ અપનાવવાની ભલામણ કરે છે, જેમાં અઠવાડિયે 2 વાર વ્હાઇટ મીટ ખાવાની સલાહ છે, એટલે કે કોઈ પ્રકારની માછલી હોઈ શકે, સી ફૂડ અથવા ચિકન. ડોક્ટર મેન્ઝિયોરિસ જણાવે છે કે ઓસ્ટ્રેલિયનો શાકાહારી સંસ્કૃતિઓ પાસેથી ઘણું શીખી શકે છે, તેમના નિયમો અપનાવી શકે છે જે પૌષ્ટિક તેમજ સ્વાદિષ્ટ શાકાહારી વાનગીઓ માટે જાણીતી છે અને સ્વાભાવિક રીતે તેમાં ભારતીય ખોરાક મોખરે છે. ભારતીય સંસ્કૃતિમાં જે રીતે વિવિધ પ્રકારની દાળ અને કઠોળનો ઉપયોગ થાય છે તેનો સમાવેશ ઓસ્ટ્રેલિયન ડાયટમાં કરવો જોઈએ.
When you look at the way that the Indian culture uses beans and legumes, the way that they're used in the Mediterranean and the Middle East, they're able to use them in such a delicious and appetizing way. And we really have a lot to learn from those cultures about learning how to include those foods in our diet and how to make vegetarian cooking more and more delicious.
પોષણ શાસ્ત્રી ડોક્ટર જ્યોત્સના રામારાવ જણાવે છે કે વનસ્પતિ આધારિત પરંપરાગત ભારતીય ખોરાક પોષક તો છે જ, પણ સાથે પચવામાં પણ સહેલો છે અને તેને લીધે અનેક રોગથી બચાવી શકે છે. જે લોકો માંસાહારમાંથી શાકાહારી આહાર તરફ વળવા માંગે છે તેમને ડોક્ટર રામારાવ સલાહ અને માર્ગદર્શન પૂરા પાડે છે. ડોક્ટર રામારાવ જણાવે છે કે તેમના ક્લાયન્ટ્સ શાકાહારી ભોજનમાંથી પૂરતા પ્રમાણમાં પ્રોટીન ન મેળવવા વિશે ઘણીવાર ચિંતા વ્યક્ત કરે છે, પરંતુ આ માત્ર ખોટી માન્યતા છે. પ્રશ્ન ત્યારે જ ઊભો થાય જ્યારે તમારા શાકાહારી ભોજનમાં વિવિધતા ન હોય.
Well, that is a very common myth that I get asked to, where do you get your protein from? But when you eat a variety of plant-based foods, that problem is not there. You get all your protein. So you get protein from chickpeas, you get it from the lentils, you get it from red kidney beans, meal which has, say, for example, lentils, a cup of black-eyed beans, a cup of rice, two rotis, and a plate of, you know, cup of salad and a bowl of yogurt, then you get it.
લેન્સેટ રિપોર્ટ પ્રમાણે વિશ્વભરમાં ખરાબ આરોગ્ય માટે અનુચિત આહાર એ મુખ્ય કારણ છે, અને તેને બદલી પોષક આહાર લઈએ તો દર વર્ષે આશરે 11 મિલિયન અકાળ મૃત્યુને ટાળી શકાય તેમ છે. અહેવાલ એમ પણ સૂચવે છે કે વનસ્પતિને આહારમાં મોટો રોલ આપીએ તો પર્યાવરણને થઈ રહેલું વિનાશક નુકસાન પણ રોકી શકાશે. આબોહવાના પરિવર્તનમાં રેડ મીટ, ખાસ કરીને બીફ અને લેમ્બનો ખૂબ મોટો નુકસાનકારક ફાળો છે, કારણ કે પશુઓ દર વર્ષે આશરે 1.5 થી 2 અબજ ટન ગ્રીનહાઉસ વાયુઓ ઉત્પન્ન કરે છે. ડોક્ટર મેન્ઝિયોરિસ જણાવે છે કે પેરિસ ખાતે વિવિધ દેશોએ હસ્તાક્ષર કરેલ ક્લાઇમેટ ટાર્ગેટ્સ મેળવવા હોય તો પશુઓ પાસેથી આવતી વસ્તુઓનો વપરાશ ઓછો કરવો જ પડશે.
ઇન ટર્મ્સ ઓફ ધ બિગેસ્ટ ઇમ્પેક્ટ વી હેવ ઇન અવર ડાયટ ઇઝ ધ કન્ઝમ્પશન ઓફ રેડ મીટ એન્ડ સ્પેસિફિકલી ફ્રોમ બીફ એન્ડ lamb. And that's because both cows and sheep are ruminant animals that produce the greenhouse gases, the methane. And so that's why there's a big focus on this. So by being able to reduce the amount of red meat that people are consuming, it goes a long way to meeting, you know, the agreements in the Paris Agreement.
Australian વૈજ્ઞાનિકો સરકારને લેન્સેટ રિપોર્ટની વિગતો ગંભીરતાથી લેવાની વિનંતી કરી રહ્યા છે, અને તેની ભલામણો પ્રમાણે ઓસ્ટ્રેલિયન ડાયટરી ગાઇડલાઇન્સમાં વનસ્પતિ આધારિત ખોરાકને મોટા પાયે સામેલ કરવાની અપીલ કરી રહ્યા છે. સિડની યુનિવર્સિટીના પ્રોફેસર બ્રાયન મોરિસ કહે છે કે ઓસ્ટ્રેલિયન સરકારે ઘણું વધારે કરવાની જરૂર છે.
The problem is that governments talk, but the action is often very limited, and really this report calls for drastic action, which is way more than is currently happening, and that applies to Australia and every other country in the world, including countries that deny climate change and including politicians who deny climate change.
આપ સાંભળી રહ્યા હતા 16 દેશોના નિષ્ણાતો દ્વારા રજૂ કરવામાં આવેલ લેન્સેટ રિપોર્ટની વિગતો, અને તેને આધારે ઓસ્ટ્રેલિયન નિષ્ણાતોએ લોકોને કરેલી અપીલ કે આહારમાં મેડિટરેનિયન અથવા ભારતીય ખોરાક સ્ટાઇલ વનસ્પતિ આધારિત ખોરાકની માત્રા વધારે.
જણાવો અમને આપને અસર કરતા મુદ્દાઓ વિશેનો તમારો અભિપ્રાય. લાઈક કરો SBS ગુજરાતીને ફેસબુક પર અને શેર કરો તમારા વિચારો.
Tell us what you think. Like us on Facebook or follow us on Twitter.